समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां निर्जरा अधिकार चाले छे ने गाथा 235 सुधी आपणे स्वाध्याय कर्यो छे। सम्यक दर्शनना 8 अंगनी वात चाले छे, एमां हवे छेल्लू 8मो अंग प्रभावना, सम्यक दृष्टिने प्रभावना अंग प्रगट थाय छे। स्थूल अर्थ आपणे धर्म प्रभावना करीए छीए, अहींया निश्चयथी जे प्रभावना छे एनी वात करी छे। हवे प्रभावना गुणनी गाथा कहे छे, विद्यारथम आरूढ मनोरथ पथेषु भ्रमति य चेतयिता स जिन ज्ञान प्रभावी सम्यक दृष्टि ज्ञातव्य। गुजराती में गाथा लईए। जिन मूर्ति मनरथ पंथ में विद्या रथ आरूढ़ घूमतो ते जिन प्रभाव कर संकित दृष्टि जाणवो। गाथाना अर्थमां कहे छे कि य चेतयिता विद्यारथम आरूढ़, जे चेतयिता विद्यारूपी रथमां आरूढ़ थयो थको, विद्यारूपी रथमां चढ़्यो थको, मनोरथ पथेषु भ्रमति मनरूपी रथ पंथमां, रथमां आरूढ़ थयो छे अने जे एनो पंथ छे ए मनरूपी छे, मनरूपे ए एनो पंथ छे, मार्ग छे, अर्थात ज्ञानरूपी जे रथने चालवानो मार्ग तेमां भ्रमण करे छे। स जिन ज्ञान प्रभावी सम्यक दृष्टि ज्ञातव्य, ते जिनेश्वरना ज्ञाननी प्रभावना करनारो सम्यक दृष्टि जाणवो। जे चेतयिता विद्यारूपी रथमां आरूढ़ थयो थको, मनरूपी रथ पंथमां अर्थात ज्ञानरूपी जे रथने चालवानो मार्ग तेमां भ्रमण करे छे, ते जिनेश्वरना ज्ञाननी प्रभावना करनारो सम्यक दृष्टि जाणवो। विद्यारूपी रथमां चढ़्यो छे अने एनो मार्ग पण केवो छे, तो के छे भ्रमणनो मार्ग ए पण ज्ञानरूपी छे। ए मार्ग छे ए कई सामान्य मार्ग नथी, एटले के ए ज्ञानना विकल्पमां रहे छे, ज्ञानमां ज राची रहे छे, एवुं एनुं भ्रमण छे। टीकामां अमृतचंद्राचार्य भगवान समजावे छे कि कारण के सम्यक दृष्टि टंकोत्कीर्ण एक ज्ञायक भावमयपणाने लीधे आठे आठ अंगमां आ वात पहेली ज लेवामां आवी कि सम्यक दृष्टि ने ज्ञायक भावमयपणू थयुं छे, कि ज्ञायक भावे परिणमी रह्यो छे, माटे ए पहेली वात करी अने पछी बधा विधानो करवामां आव्या। मुख्य वात तो आ ज छे कि सम्यक दृष्टि ज्ञायक भावे परिणमी रह्या छे। पुरुषार्थ एवो कर्यो, आत्मानो एनी एकाग्रतानो एवो पुरुषार्थ कर्यो, एमां एवी एकाग्रता करी के पोताना स्वरूपने जाण्यु अने अनुभव्यु। અને પછી એવા જ ભાવે રહ્યા એટલે જ્ઞાયક ભાવે પોતે પરિણમી રહ્યા છે. સમ્યક દ્રષ્ટિની વાત અહીંયા તો છે. એટલે દરેક ગાથામાં પહેલી વાત તો આ જ લીધી કે એ જ્ઞાયક ભાવમય થયા છે, એવા જ્ઞાયક ભાવમય થયા છે તેથી જ્ઞાનીની સમસ્ત શક્તિને પ્રગટ કરવા, વિકસાવવા, ફેલાવવા વડે પ્રભાવના ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનાર છે. તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી અર્થાત જ્ઞાનની પ્રભાવના નહીં વધારવાથી, અપ્રકર્ષ શબ્દ મૂક્યો છે, પ્રકર્ષ નહીં એટલે અપ્રકર્ષ એટલે કે પ્રભાવના, જ્ઞાનની પ્રભાવના નહીં વધારવાથી થતો બંધ થતો નથી પરંતુ નિજરાજ થાય છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની નાયક ભાવમય થયા છે તેથી જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા, વિકસાવવા, ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતા હોવાથી એ પ્રભાવના કરનાર છે. તેથી તેમને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી અર્થાત જ્ઞાનની પ્રભાવના નહીં વધારવાથી થતો બંધ નથી પરંતુ નિર્જરાજ છે. એ વાત પણ દરેકમાં લીધી. અહીંયા ભાવાર્થમાં પંડિતજી કહે છે કે પ્રભાવના એટલે પ્રગટ કરવું, પ્રભાવના એટલે પ્રગટ કરવું. અહીંયા પણ ટીકામાં પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ વાત લીધી કે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવી, વિકસાવવી, ફેલાવવી, એવો પ્રભાવ કરનાર એ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે. એટલે પંડિતજીએ પણ અહીંયા એ જ વાત લીધી છે કે પ્રભાવના એટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવો વગેરે. પણ એ પ્રભાવના ક્યાં થાય? અગાઉની એક ગાથામાં પ્રભાવનાની વાત કરતા ગુરુદેવે કહ્યું કે પ્રભાવના અંતરમાં થાય, બહારમાં હોય નહીં. સાચી પ્રભાવના તો અંતરમાં થાય. જેને જ્ઞાન થયું છે એ જ્ઞાનની સમ્યક દ્રષ્ટિ જ્ઞાનનો વિકાસ અંતરમાં કરે છે, કંઈ બહારમાં કરતા નથી. પ્રભાવના એટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવું. માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે, વધારે છે, એનો વિકાસ કરે છે પોતાના જ્ઞાનને. અને જ્ઞાન પણ કેવું, ધ્રુવનું લક્ષ્ય કરતા આત્માનું જે જ્ઞાન થયું એવા જ્ઞાનની વાત છે. એટલે એવા જ્ઞાનને અભ્યાસથી એ વધારે છે, એનો વિકાસ કરે છે. અભ્યાસ એટલે વારંવાર એ જ ક્રિયા કરવી, એનું નામ અભ્યાસ. પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને આત્માનું જ્ઞાન વારંવાર કરવું, એવો ઉદ્યમ જ્ઞાનીને હોય છે. એ જ્ઞાનીનો અભ્યાસ છે અને એવા અભ્યાસથી એ નિરંતર હંમેશા જ્ઞાનને પ્રગટ કરે છે, વધારે છે. તેથી તેમને તે પ્રભાવના અંગ હોય છે. એ પ્રભાવના અંગ એમને કઈ રીતે છે? પોતે જ્ઞાનમય થયા છે અને નિરંતર એવો જ અભ્યાસ કરે છે. એટલે કે સમ્યક દ્રષ્ટિ એક વખત આત્માનો અનુભવ થાય છે, સ્વાનુભૂતિ થાય છે, પછી વારંવાર એ પોતે પોતાના સ્વરૂપ બની જાય છે, ધ્રુવનું લક્ષ્ય કરે છે, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી દે છે. પરમાં રુચિ નથી, સ્વમાંથી આવતા અદ્ભુત અલૌકિક આનંદનું વેદન એકવાર થયું છે એટલે વારંવાર એ તરફ વળે છે. વળી પોતાનું સાચું સ્વરૂપ સમજાયું છે એટલે વર્તમાન પર્યાય કરતા પોતે જુદા છે, પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, આ શરીર કે વર્તમાન પર્યાય એનાથી પોતે ભિન્ન છે એવું ભેદ જ્ઞાન સતત વર્તે છે એટલે પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ જેવું છે એવા શુદ્ધ સ્વરૂપ તરફ એ સહજ રીતે ઢળે છે. એમાં કાંઈ એમને યાદ નથી કરવું પડતું કે હવે આટલા વાગ્યા એટલે હવે મારે ધ્યાનમાં બેસવું જોઈએ, નિર્વિકલ્પ ધ્યાનમાં મારે સ્વરૂપ તરફ વળવું જોઈએ, આવું કાંઈ હોતું નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ જણાયું છે એટલે વર્તમાન પર્યાયથી પોતે ભિન્ન જુદા છે, આ મનુષ્યપણું પણ નથી અને આ દેવપણું પણ નથી, આ તિર્યંચપણું પણ નથી, આ શબ્દોનો પણ આધાર નથી, કોઈ શાસ્ત્રનો પણ હવે આધાર રહ્યો નથી. પોતાના સ્વરૂપમાં જવા માટે પોતે પહેલા સ્વરૂપનું લક્ષ્ય કર્યું છે એ જ રીતે ફરીથી સ્વરૂપનું જ લક્ષ્ય કરે છે. પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે રહેવામાં, એવા સ્વરૂપે થવામાં એમને કાંઈ અઘરું પડતું નથી. અને જેમ જેમ એ વધારે એ તરફ વળે છે એમ એમ અભ્યાસ વધતો જાય છે, એમ એમ સરળતા થતી જાય છે, એમ એમ વધુને વધુ સમય માટે પોતાના સ્વરૂપમાં રહે છે. પોતે શુદ્ધ છે, નાયક છે, પોતે અનંત ગુણનો પિંડ છે, પણ આવું બધું કાંઈ શબ્દોમાં એમને યાદ કરવું પડતું નથી. આ તો બીજાઓને સમજાવવા માટે શબ્દ દ્વારા કહેવામાં આવે અને એવો વ્યવહાર હોય છે, જગતમાં એવો વ્યવહાર હોય છે. દિનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી ગણધર ભગવાન શબ્દોમાં આ બધી રચના કરે છે, એવો વ્યવહાર છે. એવો વ્યવહાર હોવા છતાં ગણધર ભગવાન તો દિનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી આવેલા જ્ઞાનને પોતે આત્મસાત કરે છે, શબ્દો દ્વારા નહીં પરંતુ એ ભાવ દ્વારા પોતે પોતાના સ્વરૂપમાં જઈને એને આત્મસાત કરે છે. એટલે શબ્દોનું મહત્વ નથી. સમજવા માટે આપણે વ્યવહારથી એમ કહીએ કે આ શાસ્ત્રના શબ્દો દ્વારા મને સમજ પડી, પણ શબ્દો દ્વારા સમજ નથી પડતી. શબ્દોનો અર્થ અંદરમાં જે સમજાય છે એ દ્વારા સમજ પડે છે. એટલે સાચી સમજ તો પોતાના સ્વરૂપનો અનુભવ થતા થાય છે કે હું કોણ છું, હું કેવો છું, મારું કેવું સ્વરૂપ છે, કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કરું કૃપાળુ દેવે કહ્યું છે ને. એટલે એવા ભાવે જ જ્ઞાની તો રહ્યા હોય છે, જેવું સ્વરૂપ પોતાને જણાયું છે એવા સ્વરૂપે જ સહજ રીતે રહે છે. એટલે અન્ય વિકલ્પ આવતા નથી. અને આ બધી વાતને આચાર્ય ભગવાને શબ્દોમાં ગૂંથીને આપણને સમજાવી છે, પણ એમને કાંઈ એ શબ્દો દ્વારા આત્માનો અનુભવ છે એમ નથી, કોઈ વિકલ્પ દ્વારા સ્વરૂપનો અનુભવ છે એમ નથી. છતાં પણ જ્ઞાની પુરુષોએ શબ્દો દ્વારા આપણને સમજાવવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એ એમની કરુણા છે, આપણી ઉપર એમનો ઉપકાર છે. અહીંયા કહે છે કે પ્રભાવના એટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવું. પોતાને આત્માનો અનુભવ થયો છે, આત્માનું જ્ઞાન થયું છે અને એ જ્ઞાનનો ઉદ્યોત કરે છે, એનો વિકાસ કરે છે. વારંવાર એ એવા રૂપે થઈને, પોતાના સ્વરૂપે થઈને, એટલે વારંવાર અભ્યાસ કરીને, એવા જ જ્ઞાનનો અભ્યાસ કરીને એ જ્ઞાનને વધારે છે. અને આવું જ્ઞાનીઓને સહજ રીતે હોય છે, આ જ પ્રભાવના છે. સમ્યક દ્રષ્ટિને આવું પ્રભાવના અંગ પ્રગટ થયું હોય છે. એટલે કહે છે કે આવું અંગ જ્યારે પ્રગટ થયું છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે, પોતે કોણ છે એ સતત ભાન રહે છે, ત્યારે પછી અપ્રભાવનાકૃત કર્મબંધથી એમને કર્મ બંધાય એવું કાંઈ હોતું નથી. અપ્રભાવનાકૃત કર્મબંધ એમને હોતો નથી. કર્મ તો રસ દઈને ખરી જાય છે એટલે નિર્જરાજ થાય છે. જે કંઈ કરે છે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે છે અને એમાં ક્યારેક નથી જઈ શકતા તો પણ એ અપ્રભાવનાનો ભાવ થયો અથવા અપ્રભાવના રૂપ કર્મ થયું તો એ દ્વારા કાંઈ એમને ખરેખર કર્મનો બંધ પડતો નથી. દ્રષ્ટિની મુખ્યતાથી જોઈએ તો એમને કર્મનો બંધ પડતો નથી, પરંતુ નિજરાજ થાય છે. પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે છે અને ક્યારેક પુરુષાર્થમાં નબળાય છે તો સ્વરૂપમાં જઈ નથી શકતા એવું અપ્રભાવના કૃત કાર્ય, એવું અપ્રભાવના કૃત કર્મ એવા કાર્ય દ્વારા, એટલે પોતાના સ્વરૂપમાં ન જવા દ્વારા પણ કંઈ એમને એવો કર્મનો બંધ થતો નથી, પરંતુ નિર્જરાજ થાય છે. કર્મના કોઈ ઉદય એવા આવ્યા હોય અને ક્યારેક એ વખતે પોતાના પુરુષાર્થમાં થોડીક નબળાઈ હોય, એટલે કે સ્વરૂપમાં જવા માટે જેટલી એકાગ્રતા કરવી જોઈએ એટલી એકાગ્રતા નથી થતી, તો એવી અપ્રભાવના કઈ એમને કર્મબંધનું કારણ થતી નથી. પરંતુ જે કર્મનો ઉદય આવ્યો છે અને એ તરફ લક્ષ ગયું છે, તો પણ એ કર્મનો ઉદય રસ દઈને ખરી જાય છે એટલે એમને નિજરા જ થાય છે. આગળ કહે છે, આ ગાથામાં નિશ્ચય પ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. જેમ જિનબિંબને રથમાં સ્થાપીને નગર વન વગેરેમાં ફેરવી વ્યવહાર પ્રભાવના કરવામાં આવે છે, તેમ જે વિદ્યારૂપી જ્ઞાનરૂપી રથમાં આત્માને સ્થાપી મનરૂપી, મનમાં પણ જ્ઞાનના વિકલ્પ ચાલે છે એટલે એને જ્ઞાનરૂપી કહ્યું, મનરૂપી જ્ઞાનરૂપી માર્ગમાં ભ્રમણ કરે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યક દ્રષ્ટિ છે, તે નિશ્ચય પ્રભાવના કરનાર છે. નિર્વિકલ્પ થાય છે તો પહેલા વિકલ્પ હોય છે અને વિકલ્પથી નિર્વિકલ્પતા એવો વ્યવહાર હોય છે. પહેલા એવા જ વિકલ્પ હોય છે અને પછી વિકલ્પ છૂટી જાય છે અને પછી પોતે નિર્વિકલ્પ થાય છે. આવો સાધકનો સહજ વ્યવહાર હોય છે. તેમશ્રીબેને પણ એ વિશે વાત કરી છે કે ગુફાના દ્વાર સુધી તો વાહનમાં જવાય, પરંતુ પછી વાહનને છોડીને અંદર જવાય એટલે વિકલ્પ બહાર રહી જાય અને પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય. એટલે મનની ભૂમિકા હોય છે, પણ ક્યાં સુધી હોય છે? જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપમાં જતા નથી ત્યાં સુધી મનની ભૂમિકા છે. મનની ભૂમિકા કાંઈ એવી નથી કે મનની ભૂમિકા દ્વારા એ પોતે સ્વરૂપમાં જાય છે એમ નથી. ઉલટું, જ્યાં સુધી એ મનના ઝરૂખામાં ઉભા છે ત્યાં સુધી તો એ બહારમાં જ રહ્યા છે. મનરૂપી ઝરૂખામાં ઉભા છે ત્યાં સુધી તો એ બહારમાં જ છે, પરંતુ તેને છોડીને અંદરમાં જાય છે. છતાં પણ વ્યવહારથી એમ કહેવાય કે એ પોતે એવા વિકલ્પમાં હોય છે, પોતે જ્ઞાયક છે, જ્ઞાયક છે, શુદ્ધ છે, એવો વિકલ્પ નિર્વિકલ્પ થતા પહેલા એમને હોય છે. અને પછી પણ નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા પછી પણ એ વિકલ્પ સહિત હોય છે, એટલે ત્યારે પણ મનની ભૂમિકા રહે છે. પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે મનની ભૂમિકા નથી, ત્યારે તો સ્વરૂપને અનુભવે છે. પરંતુ નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા પછી જે મનન મંથન ચિંતન ચાલી રહ્યું છે એ વખતે મનની ભૂમિકા છે, એટલે એ રમણતા કરીને બહાર આવ્યા છે અને હવે જે વિકલ્પ સહિત જે ભ્રમણ થઈ રહ્યું છે એ મનમાં થઈ રહ્યું છે, એટલે એમ કહ્યું કે એ મનરૂપી જ્ઞાન માર્ગ એમાં એ ભ્રમણ કરે છે. અંતરમાં ગયા, સ્વરૂપનો અનુભવ કર્યો, આત્માનું જ્ઞાન થયું, ત્યાં લીનતા થઈ, રમણતા થઈ અને પછી બહાર આવે છે ત્યારે પણ એ પોતે જ્ઞાન સહિત છે. જ્ઞાન સહિત છે એટલે જ્ઞાનરૂપી રથમાં આરૂઢ છે અને બહારમાં એ મન સાથે એટલે વિકલ્પ સાથે છે, એટલે ભ્રમણના માર્ગમાં બીજું કાંઈ નથી, માત્ર આત્માનું લક્ષ છે અને એ જ્ઞાન છે. એટલે અહીંયા એમ કહ્યું છે કે વિદ્યારૂપી જ્ઞાનરૂપી, આ વિદ્યારૂપી જ્ઞાનરૂપી જે કહ્યું એ આત્માના જ્ઞાનની વાત કહી, એવા રથમાં બિરાજ્યા છે, એવા રથમાં આરૂઢ છે, એ તેમાં આત્માને સ્થાપીને કહેતા આત્માને જ્ઞાનરૂપ કરીને એ રહ્યા છે અને પછી એ રથનો માર્ગ અહીંયા દર્શાવ્યો છે કે જેમાં જે માર્ગમાં એ ભ્રમણ કરે છે. તો કે એ રથનો માર્ગ શું છે? તો કે એ મનરૂપી જ્ઞાનરૂપી માર્ગ છે. અને તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યક દ્રષ્ટિ છે. એવા માર્ગમાં ભ્રમણ કરે છે તેથી તે પ્રભાવનાયુક્ત છે, જ્ઞાની છે. તે એવા પ્રભાવનાયુક્ત વિકાસ કરનારા, શેનો વિકાસ કરનારા, પોતાના જ્ઞાનનો વિકાસ કરનારા, અભ્યાસ દ્વારા જ્ઞાનને પ્રગટ કરનારા, જ્ઞાનનો ઉદ્યોત કરનારા, એવા જ્ઞાનનો વિકાસ કરનારા છે, એમ એમને જ્ઞાનની પ્રભાવના છે. એટલે એવા સમ્યક દ્રષ્ટિને પ્રભાવનાયુક્ત જાણવા, અને જે જ્ઞાનની પ્રભાવનાયુક્ત છે એ જ સમ્યક દ્રષ્ટિ છે. આવા પ્રકારે નિશ્ચય પ્રભાવના હોય છે. પરને કંઈક આપવું એ પ્રભાવના એવી જે જુઠ્ઠી માન્યતા છે એને અહીંયા તો નિશ્ચય પ્રભાવના શું છે એ દ્વારા સમજાવવામાં આવી છે. નાનપણથી મનમાં એમ જ હોય કે આપણે કંઈક બધાને આપીએ અને બધાને એનાથી લાભ થાય, એ પ્રભાવના. ખાસ કરીને જ્ઞાન માર્ગે કંઈક કરીએ એ પ્રભાવના, અથવા તો ધર્મના માર્ગે કાંઈ પણ કોઈકને આપીએ કંઈ, અથવા તો ધર્મ કાર્ય ક્યાંક થતું હોય ત્યાં આપણે કોઈકને કંઈક પણ આપીએ છીએ, બધાને, સમૂહમાં બધા આવ્યા છે બધાને, તો એ પ્રભાવના છે. આવી માન્યતા જે વર્તે છે એ અતિ 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 સ્થૂળ માન્યતા છે. કોઈને કાંઈ પદાર્થ આપવાથી એને કાંઈ ધર્મ પહોંચાડી શકતા નથી. અરે, ધર્મનું પુસ્તક આપવાથી પણ કાંઈ આપણે ધર્મ પ્રભાવના કરીએ છીએ એવી મિથ્યા માન્યતા કરવી નહીં. પુસ્તક પુસ્તક રૂપે છે, પુસ્તક જળ છે, અને એ પુસ્તક એના કારણે એની પાસે જાય છે, એ એમ જ થવાનું હતું માટે એમ થાય છે. એથી નકામું અભિમાન ના કરવું કે આપણે પુસ્તકની પ્રભાવના કરી અને બધાને એથી લાભ થયો, એવો વિચાર ના કરવો. એ પુસ્તક પુસ્તકના કારણે ત્યાં જવાનું હતું તો ગયું. ઠીક છે, વિકલ્પ આવે છે આપણને અને એ સુભાવ છે, અને એવો વિકલ્પ સાધકને આવ્યા વિના રહેતો જ નથી કે પુસ્તક આપીએ અથવા તો પોતાને જે કંઈ પ્રાપ્ત થયું છે એ બીજાઓને પણ આપીએ, એવો સુભાવ સાધકને હંમેશા આવે છે. કેમ કે સાધકને કાંઈ ગોપવવું નથી, કાંઈ છુપાવવું નથી, એટલે જે એમણે પ્રાપ્ત કર્યું છે એ બીજાને આપવાનો એને ભાવ આવ્યા વગર રહેતો જ નથી. અને આવો એક જગતમાં અનાદિનો નિયમ ચાલ્યો આવે છે. એટલા માટે જ તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ છૂટે છે. કેમ કે પ્રભુએ પહેલા પૂર્વે તીર્થંકર નહોતા થયા એ પહેલા એવો ખૂબ ભાવ કર્યો હતો કે બધા જીવોને જ્ઞાનની પ્રાપ્તિ થાય, બધા જીવોને સમ્યક દર્શન થાય, કેવળ જ્ઞાન થાય અને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે. આવો ભાવ પૂર્વે એમણે ખૂબ કર્યો હતો. મારી અહીંયા વાહવા થાય અથવા બધા મને જાણે અથવા તો બધાને સારું લાગે, હું પણ સારો દેખાઉં, એવા કોઈ ભાવથી એવો ભાવ નહોતો કર્યો. પરંતુ અંતરમાં ખૂબ કરુણા આવી અને પોતાને જે સત્ય સમજાયું એ સત્ય બીજાઓ પણ જાણે, એટલે એવો ભાવ પૂર્વે ખૂબ કર્યો હતો. એટલે એમને તીર્થંકર નામ ગોત્ર બંધાય છે. કેમ કે તીર્થંકર નામ ગોત્ર સિવાય એમનો એવો ખૂબ ઊંડો ભાવ એ કઈ રીતે પૂરો થાય? એટલે એવો જે ભાવ આવ્યો છે એવા ભાવને કારણે જે બંધ પડ્યો છે એ બંધ એવો છે કે જે દ્વારા અસંખ્ય જીવો ધર્મને પામે. એટલા માટે એમને તીર્થંકર નામ ગોત્ર બંધાય છે. તીર્થંકર થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય અને તીર્થંકર થયા વિના પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, અને જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ આયુષ પૂરું થતા સિદ્ધ થાય, એટલે પછી કાંઈ ફેર રહેતો નથી. પરંતુ તીર્થંકરનો જીવ છે એને પૂર્વે પહેલાના ભાવમાં ખૂબ એવા ભાવ કર્યા હતા કે બધા જ્ઞાન પામો, સમ્યક દર્શન પામો, કેવળ જ્ઞાન પામો, બધા મુક્ત થાઓ. આવો ભાવ ખૂબ કર્યો હોય, બધા પ્રત્યે એટલો બધો કર્યો હોય કે એને લીધે થઈને એવું કર્મ બંધાય કે જેથી એની પૂર્તિ થાય, અને એવું કર્મ એ તીર્થંકર નામ ગોત્ર કર્મ છે. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ કેટલા બધા વર્ષો સુધી એમના સમગ્ર જીવનકાળ દરમિયાન એમણે આવો ભાવ કર્યો, પોતાને સત્ય સમજાયું, પોતાને સમ્યક દર્શન થયું, પોતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યું અને વારંવાર પોતે સ્વરૂપમાં જતા હતા, એટલે અંતરમાં એવો કરુણાનો ભાવ હંમેશા રહેતો હતો કે બધાને આ પ્રાપ્ત થાય, બધાને સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થાય એ જ વાત એમના પ્રવચનોમાં હતી. બધા સમ્યક દર્શન કેમ પ્રાપ્ત કરે એ સિવાય બીજી કોઈ વાત જ ન હોય. ગમે ત્યારે જુઓ તમે કેટલા બધા વર્ષો સુધી જેટલા પ્રવચન આપ્યા એમાં મુખ્યતા તો એ જ રહી. અને આટલો બધો આવો ભાવ કર્યો એટલે હવે જે કર્મ બંધાયું એ પ્રકારે બંધાયું છે કે જેથી કરીને એ તીર્થંકર થાય અને પછી અસંખ્ય જીવોને એમની વાણી લાભનું કારણ થાય. અસંખ્ય જીવો એમાંથી જ્ઞાનની પ્રાપ્તિ કરે, સમ્યક દર્શન કરે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. એટલે આવું જ્ઞાનીઓને સાધકોને વિકલ્પ રૂપે હોય છે, એમને એવો શુભભાવ આવે જ છે, બધાને આવે છે. કોઈ સાધકને એવો શુભભાવ ન આવે એવું બનતું જ નથી. અને એવો શુભભાવ છે એની પણ વાત ગુરુદેવે પછી પ્રવચનમાં લીધી છે કે છતાંય એ શુભભાવ કાંઈ સાચા અર્થમાં પ્રભાવના નથી. અહીંયા તો નિશ્ચય પ્રભાવનાની વાત કરી દીધી કે સાચી પ્રભાવના શું છે, તો કે પોતે પોતાના જ્ઞાનરૂપી માર્ગમાં પોતાને જ્ઞાન થયું છે એવો જ્ઞાનરૂપી રથમાં આરૂઢ થયો છે એ પોતે જ વિકાસ કરે છે, ભ્રમણ કરે છે, એ પ્રભાવના છે. એટલે અહીંયા ઉદાહરણમાં પણ એમ વાત લીધી કે જેમ રથમાં આપણે ભગવાનની પ્રતિમા અને બિરાજમાન કરાવી અને પછી નગરમાં અને બધે ફેરવીએ છીએ અને એમ ધર્મ પ્રભાવના કરવામાં આવે છે, એવી રીતે આ જ્ઞાનરૂપી રથમાં બિરાજેલો આ આત્મા પોતે પોતાના જ્ઞાનમાં જ ભ્રમણ કરે છે, એ જ સાચી નિશ્ચય પ્રભાવના છે. આ પ્રમાણે આઠ અંગની વાત અહીંયા પૂરી થઈ. એટલે હવે પંડિતજી સમજાવે છે, કહે છે કે આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં 229 થી શરૂ કરીને આ બધી ગાથાઓમાં જે વાત કરવામાં આવી એમાં સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને નિસંગતિ આદિ આઠ ગુણો નિજરાના કારણ કયા. આ દરેક ગુણ સાથે જ્ઞાની તો નિજરા જ કરે છે, એવી જ રીતે અન્ય પણ સમ્યકત્વના ગુણો નિજરાના કારણ જાણવા. સમ્યક દ્રષ્ટિને જે કાંઈ પ્રગટ થાય છે એ બધું નિજરાના કારણ રૂપે જ છે, એ દ્વારા એમને તો નિજરા જ થાય છે. જો અહીંયા દ્રષ્ટિની મુખ્યતાથી નિજરા સમજવાની છે. જ્યારે પોતાના પુરુષાર્થમાં ક્યાંક કોઈક વખતે થોડી નબળાઈ હોય તો એમનું લક્ષ પર તરફ જાય છે અને જેટલું લક્ષ પર તરફ જાય છે એટલું વિભાવ છે તો એટલો આશ્રવ છે અને એટલો કર્મનો બંધ પણ છે. પણ એ અતિ અલ્પ છે એટલે એને ગૌણ કરીને અહીંયા તો કહ્યું છે કે એમને તો નિજરા જ છે. પંડિતજી આગળ વાત કરે છે કે આ ગ્રંથમાં નિશ્ચય પ્રધાન કથન હોવાથી નિશ્ચય નહીં મુખ્ય કરીને કથન કરવામાં આવ્યા છે, એટલે નિશ્ચય નહીં પ્રધાન કથન હોવાથી નિસંગતિ આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ સ્વ આશ્રિત સ્વરૂપ અહીં બતાવવામાં આવ્યું છે. તેનો સંક્ષેપ સારાંશ આ પ્રમાણે છે, જે સમ્યક દ્રષ્ટિ આત્મા પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં નિસંક હોય, ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહીં અથવા સંદેહયુક્ત ન થાય તેને નિસંકિત ગુણ હોય છે. સમ્યક દ્રષ્ટિ આત્મા પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં શંકા વિનાના હોય, એમને કોઈ સંદેહ થાય જ નહીં કે આમ હશે કે તેમ હશે. પોતાના સ્વરૂપ વિશે, તેના જ્ઞાન વિશે જે શ્રદ્ધાન છે એમાં એક અંશ માત્ર પણ એમને સંદેહ શંકા થાય નહીં. અને જેને એવી સંદેહ શંકા થતી નથી એને બીજા કોઈનો ભય લાગતો નથી, કેમ કે પોતે તો શાશ્વત જ્ઞાન સ્વરૂપે છે. વળી જેને સંદેહ શંકા નથી, જેને સંદેહ શંકા નથી એને પછી બીજેથી કાંઈ પ્રાપ્ત કરવાનું પણ હોય નહીં. પોતાના સ્વરૂપમાંથી બધું પોતાને પ્રાપ્ત છે એવા પોતે તો કૃતકૃત્ય છે, એટલે બીજું કાંઈ પ્રાપ્ત નથી કરવું એટલે બીજી વસ્તુની ઈચ્છા પણ થતી નથી, એટલે એમને નિસંપી ગુણ પછીથી નિકાંક્ષિત ગુણની વાત કરી. નિકાંક્ષિત હોય છે જે કર્મના ફળની વાંછા ન કરે, એટલે કે પોતે જે કાર્ય કરે છે એ દ્વારા પોતાને પુણ્યનો બંધ થાય અને એ દ્વારા પોતાને કંઈક પ્રાપ્તિ થાય એવી વાંછા ન કરે, તથા અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે, એવી જ રીતે પર પદાર્થોની પ્રાપ્તિ થાય કે સાતા વેદનીય કર્મ બંધાય કે અનુકૂળતાઓ પ્રાપ્ત થાય એવા કર્મો બંધાય અને ભવિષ્યમાં એવી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, અથવા તો વસ્તુઓ એવી પ્રાપ્ત થાય જેને લીધે પોતાને આનંદ થાય, આવી બધી વાંછા એ ન કરે. એમને નિદાન હોય નહીં કે હું આમ કરું તેથી મને આમ થાય, એવા નિદાન પણ હોય નહીં, કોઈ વાંછા હોય નહીં. જિનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજે ક્યાંયથી પોતે ધર્મની પ્રાપ્તિ કરે એવી પણ વાંછા હોય નહીં. એટલે જે શાસ્ત્રો છે એનું ઉદ્ભવ સ્થાન જિનેશ્વર ભગવાનની વાણી છે, એવા શાસ્ત્રો જ એમને તો માન્ય હોય, એ સિવાય અન્ય શાસ્ત્રો કે અન્ય દર્શનના પુસ્તકો એને વાંચવાની કે એને વિચારવાની પણ એમને વાંછા ન થાય. કેમ કે એમને સંદેહ નથી કે મને હજી બીજેથી ક્યાંકથી પ્રાપ્ત થશે, અહીંયા કાંઈક ઓછું છે, એવો કોઈ સંદેહ હોતો નથી. જિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે શાસ્ત્રો બન્યા છે એ તરફ એમને કાંઈ સંદેહ નથી હોતો, એમને એમ નથી કે હવે બીજેથી પણ મને કંઈક પ્રાપ્ત થાય, એટલે એ તરફ ક્યારેય એ આકર્ષાય જ નહીં. અન્ય દર્શનના શાસ્ત્રો તરફ પણ એ ક્યારેય આકર્ષાય નહીં. જો જરાક પણ સંદેહ હોય, એમ હોય કે ના ના આ સારું છે, જિનેશ્વર ભગવાનની વાણી સારી છે અને થોડુંક આમાંથી પણ કાંઈક બીજું જાણવાનું મળશે, એમ જો એને સંદેહ થતો હોય તો સમજવું કે સમ્યક દ્રષ્ટિ નથી. બીજેથી જાણવાની, બીજેથી કાંઈક પ્રાપ્ત કરવાની, જો બીજા ધર્મોની વાંછા ન કરે એ તો ખરું, અહીંયા કહ્યું ને વસ્તુના ધર્મોની વાંછા ન કરે, પણ એની સાથે એ વાત પણ સમજાવી દીધી હતી જ્યારે આપણે ગાથા લીધી ત્યારે, કે બીજા ધર્મો પ્રત્યે એટલે બીજા અન્ય મતો પ્રત્યે પણ એને કાંઈ વાંછા ન થાય, એ વાત ત્યારે પણ લીધી હતી. એટલે અન્ય દર્શનના પુસ્તકોમાંથી પોતાને કાંઈક હજી પ્રાપ્ત કરવું છે એવો જો વિકલ્પ રહેતો હોય તો એમ સમજવું કે એને જિનેશ્વર ભગવાનની હજી પૂરેપૂરી શ્રદ્ધા થઈ જ નથી, અને એવી સાચી શ્રદ્ધા નથી થઈ એટલે એ મિથ્યા દ્રષ્ટિ છે. જિનેશ્વર ભગવાનની વાતમાં જેને શંકા હજી પડતી હોય, સંદેહ રહેતો હોય, એને બહારથી ક્યાંકથી મેળવવાનો વિકલ્પ આવતો હોય એ મિથ્યા દ્રષ્ટિ છે. પણ આ તો સમ્યક દ્રષ્ટિ છે એટલે એને તો એવું કાંઈ થતું નથી, એટલે એ નિકાંક્ષિત ગુણ છે. એ બીજા ગુણની વાત થઈ. આગળ કહે છે કે જે વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાની ન કરે તેને નિર્વિચિકિત્સા ગુણ હોય છે. પર પદાર્થો દ્વારા મને અસુખ થાય છે, મને દુઃખ ઉત્પન્ન થાય છે, પર પદાર્થો ગંદા છે, ખરાબ છે, એના પ્રત્યે એવો દ્વેષ થવો, આ બધું જ્ઞાનીને હોતું નથી. અહીંયા આપણે થોડી સ્થૂળતાથી વાત કરી રહ્યા છીએ, આપણે સૂક્ષ્મતાથી નિશ્ચય અપેક્ષા એ ગાથામાં ઘણું સમજ્યા છીએ, એટલે પંડિતજી અહીંયા સમાલોચના કરી અને એ વાત અહીંયા સમજાવી રહ્યા છે કે એવી રીતે વસ્તુના ધર્મો, કેમ કે જ્ઞાની કરવા જેવું એમાં છે શું, એ વસ્તુનું એવું સ્વરૂપ છે, એ વસ્તુનો એવો ધર્મ છે, એટલે ઉદ્ગળ પદાર્થ છે તો એનું પરિણમન એ રીતે થવું તો એ રીતે થાય છે. આ શરીર છે તો શરીરનું જે રીતે પરિણમન થવું હોય એ રીતે થાય. એનો દેખાવો બગડી જાય કે એમાંથી દુર્ગંધ આવે કે જે કંઈ થવું હોય તે થવું હોય તે થાય, એને મારે શું છે, એથી હું ભગવાન આત્મા જુદો છું, એટલે એમ કોઈના પ્રત્યે એને વિચિકિત્સા થાય નહીં, કોઈના પ્રત્યે એને વિચિકિત્સા થાય નહીં, એને નિર્વિચિકિત્સા જ હોય, એના એને જ્ઞાની ન થાય. એ ત્રીજા ગુણની વાત કરી. ચોથું, જે સ્વરૂપમાં મૂંઢ ન હોય, સ્વરૂપને યથાર્થ જાણે તેને અમૂંઢ દ્રષ્ટિ ગુણ કહે છે. પોતાના સ્વરૂપને બરાબર જાણે, જેમ છે તેમ જાણે, સમ્યક દર્શન થાય ત્યારે જેમ છે તેમ જાણે, એટલે એના પ્રત્યે તો એ ઉત્સુક હોય, એને જાણવા પ્રત્યે હંમેશા એ ઉત્સુક જ હોય, એને મૂંઢતા હોય જ નહીં, એને પ્રમાદ પણ હોય નહીં. સ્વરૂપ પ્રત્યે એને ક્યારેય પ્રમાદ હોય નહીં કે શું જેવું હશે તેવું હશે એમાં શું છે, કોને ખબર, જે હશે તે હશે, એવું એને ક્યારેય હોય નહીં. પોતાના સ્વરૂપ વિશે એને ક્યારેય મૂંઢતા ન હોય. જે સ્વરૂપમાં મૂંઢ ન હોય, જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા પ્રત્યે એ હંમેશા જાગૃત હોય, એવા સ્વરૂપને યથાર્થ જાણે અને એવા સ્વરૂપની દ્રષ્ટિ કરી અને પોતે પરિણમન કરે, એ અમૂંઢ દ્રષ્ટિ છે. પાંચમું અહીંયા કહે છે કે જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, આત્માની શક્તિ વધારે, અન્ય ધર્મોને ગૌણ કરે, તેને ઉપબૃહણ અથવા ઉપગુહન કહેવામાં આવે છે. ઉપગુહન એટલે ઢાંકવું અને અહીંયા ઉપબૃહણ એટલે વધારવું, એ બંને અર્થ અહીંયા સાથે લેવામાં આવ્યા. ઉપબૃહણ છે એ દ્વારા એમ કહેવું છે કે પોતાના આત્માની જે શક્તિ શક્તિ તરીકે પડી છે એને પ્રગટ કરે, એની વ્યક્તતા કરે, એમ એ શક્તિને વધારે. અને ઉપગુહન એટલે કે અન્ય ધર્મોને ગૌણ કરે, ઢાંકે, એમ બંને અર્થ અહીંયા લીધા છે. પોતે પોતાના શુદ્ધ સ્વરૂપમાં જોડાઈ અને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રગટતા વધારે એટલે કે એની શક્તિઓની વ્યક્તતા કરે, એવું ઉપગ્રહણ, તથા અન્ય ધર્મોને ગૌણ કરે એટલે ઢાંકે, આત્મા સિવાયના બીજા બધાને ગૌણ કરે એટલે ઢાંકે, એવું ઉપગ્રહણ, એ પાંચમું અંગ થયું. તે પછી કહે છે કે જે સ્વરૂપથી ચ્યુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે તેને સ્થિતિકરણ ગુણ કહે છે. પોતે મોક્ષ માર્ગમાં છે અને ક્યારેક કોઈ કારણસર એવા કર્મના ઉદયના નિમિત્તે એને માર્ગમાંથી ચ્યુત થવાનું થાય તો ફરી પાછો પોતે પોતાને એમાં સ્થાપે એવો ગુણ એ સ્થિતિકરણ ગુણ છે. પોતે સ્થિતિકરણ ગુણ દ્વારા માર્ગમાંથી ચલિત થતા નથી. ક્યારેક એવું થવા પણ આવ્યું છે તો ફરી પાછા પોતે મોક્ષ માર્ગી છે એટલે પોતે એમાં પોતાને સ્થાપે છે, એ છઠ્ઠું અંગ કહ્યું. એ પછી કહે છે જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે તેને વાત્સલ્ય ગુણ હોય છે. સ્વરૂપની ભક્તિ એ વાત્સલ્ય ગુણ છે. પોતાના જ્ઞાન સ્વરૂપની ભક્તિ એનો અનુરાગ એ વાત્સલ્ય ગુણ છે. અને વ્યવહારથી પછી જેને સ્વરૂપની ભક્તિ છે એવા ગુરુ પ્રત્યે અને જે સમ્યક દ્રષ્ટિ છે, જે ધર્મી છે, જે જ્ઞાની છે, એના પ્રત્યે એને એવો અનુરાગ વર્તે છે એ વાત્સલ્ય ગુણ છે. એ વ્યવહારથી કહ્યું. પણ નિશ્ચયથી તો પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે એ વાત્સલ્ય ગુણ છે. એ સાતમા અંગની વાત કરી. અને એ પછી કહે છે કે જે આત્માના જ્ઞાન ગુણને પ્રકાશિત કરે, પ્રગટ કરે, તેને પ્રભાવના ગુણ હોય છે, તેની વાત આપણે આજે કરી. એમ આઠ અંગની અહીંયા વાત કરવામાં આવી. આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા નથી. આવા ગુણો જ્યારે એના પ્રતિપક્ષી દોષો એટલે એનાથી વિરુદ્ધ એવા ભાવોને કારણે જે આશ્રવને બંધ થતા હતા એને થવા દેતા નથી. વળી આ ગુણોના સદભાવમાં આ ગુણો વર્તે છે ત્યારે ચારિત્ર મોહના ઉદયરૂપ શંકા આદિ પ્રવર્તે તો પણ તેમની શંકા આદિની નિજરાજ થઈ જાય છે. ભય પણ ઉત્પન્ન થતો નથી, શંકા પણ થતી નથી, નવો બંધ પણ થતો નથી. કારણ કે બંધ તો મિથ્યાત્વની હયાતીમાં કયો છે, મિથ્યાત્વ હોય તો બંધ પડે, સંકિતીને તો બંધ હોતો જ નથી. આ દ્રષ્ટિની મુખ્યતાથી કથન છે. આગળ પંડિતજી સમજાવે છે કે સિદ્ધાંતમાં ગુણ સ્થાનોની પરિપાટીમાં ચારિત્ર મોહના ઉદય નિમિત્તે સમ્યક દ્રષ્ટિને જે બંધ કયો છે તે પણ નિજરારૂપ છે, એટલે નિજરા સમાન જ જાણવો. કારણ કે સમ્યક દ્રષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે. બહુ સરસ સમાધાન આપ્યું છે, સ્પષ્ટતા કરી છે કે આપણે જ્ઞાન પ્રધાન કથનમાં સમજીએ છીએ કે સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને ધર્મીને જેટલું પરનું લક્ષ્ય થાય છે એટલો આશ્રવ અને બંધ તો પડે છે. ચોથા ગુણસ્થાને છે તો હજી કસાયની એક ચોકડી અનંતાનુબંધી કસાયની ચોકડી ગઈ છે અને હજી ત્રણ કસાય બાકી રહ્યા છે. પાંચમા ગુણસ્થાને છે તો બે ચોકડી ગઈ છે અને બે બાકી રહ્યા છે. છઠ્ઠા ગુણસ્થાને છે મુનિ થયા છે એ વખતે ત્રણ કસાયની ચોકડી ગઈ છે પણ હજી સંજવરણ કસાય બાકી રહ્યો છે. સાતમે છઠ્ઠે ઝૂલતા મુનિને આ રીતે હોય છે. એટલે જ્યાં સુધી પૂર્ણપણે બધા જ કસાય ચાલ્યા ન જાય અને બારમા ગુણસ્થાને આવે નહીં ત્યાં સુધી એની દશા કેવી છે તો કે એને સૂક્ષ્મ કસાય હોય છે. અને સૂક્ષ્મ કસાય હોય છે તો જ્ઞાન પ્રધાન કથનમાં આપણે જાણીએ છીએ કે એને કર્મનો બંધ પણ થાય છે. એટલે અહીંયા કહે છે કે એવા ચારિત્ર મોહનીના ઉદયને કારણે આવેલા પ્રસંગ વખતે એવા સંયોગો વખતે એવા ઉદયના નિમિત્તે એવા સંયોગના નિમિત્તે જ્ઞાનીને કોઈ અલ્પબંધ થાય છે તો એ બંધને દ્રષ્ટિપ્રધાન કથનમાં તો એને ગૌણ કરવામાં આવ્યો છે પણ એને બીજી રીતે જરાક વિચાર કરીએ તર્ક દ્વારા સમજીએ તો પણ સમજાય છે કે એ અતિ અલ્પબંધ છે એની પણ નિદ્રા થઈ જ જશે. જ્યારે બીજા મોટા કર્મના ઉદયો છે એની નિદ્રા થાય છે તો આની પણ એને નિદ્રા થઈ જ જશે. જેમ કે પહેલા મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલા કર્મો પણ અત્યારે સમ્યક દર્શન થયા પછીથી એ ખરી જાય છે તો તેવી જ રીતે આ નવીન બંધાયેલ કર્મ પણ ખરી જશે એટલે એને ગૌણ કરવામાં આવે છે. એટલે જ્ઞાનીને એમ કહેવામાં આવે છે કે નિર્જરા છે. પંડિતજી સમજાવે છે અહીંયા કે પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે. તેને તે કર્મના સ્વામીપણાનો અભાવ હોવાથી તે આગામી બંધરૂપ નથી, નિર્જરારૂપ જ છે. એક ઉદાહરણ આપીને સમજાવે છે કે જેવી રીતે કોઈ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વ બુદ્ધિ નથી કે મારું છે એમ નથી, એ બીજાનું છે એટલે બીજાનું છે, પરાયું છે તો પરાયું છે એમ છે. કોઈ પુરુષ બીજા પાસેથી ધન ઉછીનું લાવે છે કે ઉધાર લાવે છે તો તેમાં તેને મમત્વ બુદ્ધિ નથી. વર્તમાનમાં તે દ્રવ્યથી કાંઈ કાર્ય કરી લેવું હોય તે કરીને કરાર પ્રમાણે નિયત સમયે એ પેલાને પાછું આપી દે છે, એના મૂળ ધણીને એ પાછું આપી દે છે. નિયત સમય આવતા સુધી તે દ્રવ્ય પોતાના ઘરમાં પડ્યું રહે તો પણ તે પ્રત્યે મમત્વ નહીં હોવાથી તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી. પેલું ઉછીનું લાવેલું જે દ્રવ્ય છે પોતાના ઘરમાં પડ્યું છે, હજી સમય આવ્યો નથી પાછું આપવાનો, ત્યાં સુધી એનો એ ઉપયોગ પણ કરે છે, પોતાની સાથે રહ્યું છે, તે છતાં એનું એને મમત્વ નથી. એ બીજાનું છે, એ મારું નથી, એ પરનું છે, એનું સ્વામીપણું એને નથી, એટલે એ દ્રવ્યનું એને બંધન નથી. અને બંધન નથી, એનું સ્વામીપણું નથી, એટલે એ પેલાને એના ધણીને આપી દીધા બરાબર જ છે. તેવી જ રીતે જ્ઞાની કર્મદ્રવ્યને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે મમત્વ નથી, માટે તે કર્મ મોજુદ હોવા છતાં એ નિદ્રી ગયા સમાન જ છે એમ જાણવું. પેલું બીજા પાસેથી ઉછીનું લાવેલું ધન પોતાનું નથી, પોતે એનો સ્વામી નથી, પોતે એનો ધણી નથી, એટલે પોતાની પાસે પડ્યું હોય છતાં પણ એને ગણતરીમાં લેતો નથી કે આ મારી મિલકત છે. પોતાની મિલકતને ગણવા બેસે ત્યારે એને એ ગણતરીમાં લેતો નથી, અને જ્યારે એને આપવાનું થાય છે તો એને કંઈ એમાં એમ નથી થતું કે એ પોતાનું કંઈ આપી રહ્યો છે, દુઃખ પણ થતું નથી. બીજાનું હતું, પેલાનું હતું, એને પાછું આપવું છે તો અપાય છે, એમાં ક્યાં પોતાનું હતું, તો પોતે કંઈ આપે છે. એવી રીતે આ જ્ઞાનીને ક્યારેક ચારિત્રમોહનીય કર્મના ઉદયના નિમિત્તે પરનું લક્ષ્ય થતા જે આશ્રવને બંધ પડે છે અને જે કર્મ બંધાયા છે એ કર્મ પ્રત્યે એને એવી જ ઉદાસીનતા છે, એને એવો જ એક નાયક ભાવ છે કે એ કઈ મારું નથી, એને પોતાનું સમજતા નથી, એના પ્રત્યે એને મમત્વ નથી, એના એ સ્વામી નથી. એટલે જ્ઞાની એવા કર્મને પરાયું જાણે છે અને એમ જાણતા હોવાથી એમની પાસે હોય છતાં, એટલે એમની નજીકમાં હોય, મોજૂદ હોય છતાં પણ એમને માટે એ પરાયું છે, પોતાનું નથી, એટલે એ નિજરી ગયા સમાન જ છે. બહુ સરસ ઉદાહરણ આપીને વાત સમજાવી છે. આગળ કહે છે કે આ નિસંગતિ આદિ આઠ ગુણો વ્યવહારને વ્યવહાર મોક્ષ માર્ગ પર નીચે પ્રમાણે લગાવવા, એટલે વ્યવહારથી શું સમજવું એની સમજ અહીંયા આપી છે. નિશ્ચયથી ઘણી વાત કરી, ઘણું સમજાવ્યું અને વ્યવહાર નયે કઈ રીતે છે એ સમજાવે છે. કહે છે કે જીન વચનમાં સંદેહ ન કરવો મુખ્ય મહત્વની અને હંમેશા યાદ રાખવા જેવી અગત્યની વાત આ છે કે જીન વચનમાં સંદેહ ન કરવો. જીન વચનમાં સંદેહ ન કરવો એ નાસ્તિથી કથન છે, અને બીજી રીતે જો જોવા જઈએ તો આસ્તિથી તો એમ છે, આસ્તિથી તો એમ છે કે જીન વચનની જ શ્રદ્ધા હોવી, જીન વચનની જ શ્રદ્ધા હોવી એ આસ્તિથી કહેવાય. એટલે હવે જેને જીન વચનની જ શ્રદ્ધા છે એ તો બરાબર છે, પણ જેને હજી બીજા વચનમાં શ્રદ્ધા છે, અન્ય મતમાં જો થોડીક પણ શ્રદ્ધા છે તો સમજવું કે એને જીન વચનમાં સંદેહ છે. 100% તમને જીન વચનની શ્રદ્ધા હોય તો પછી 1% પણ બીજા વચન માટે રહેતો નથી. અન્ય મતના અન્ય ધર્મના કોઈ પણ વચન માટે તમારી પાસે હવે જગ્યા જ નથી, એને સ્વીકારવા માટે તમારી પાસે કોઈ અવકાશ જ નથી. જીન વચનમાં સંદેહ ન હોવો એ નાસ્તિથી કહ્યું, અને એને જ આપણે એ કથનને આપણે અસ્થિથી વિચારીએ તો એમ થાય કે જીન વચનમાં જ શ્રદ્ધા હોવી એને એમ કહેવાય. તો જીન વચનમાં જ શ્રદ્ધા હોવી તેનો અર્થ શું થયો કે બીજા વચનો પ્રત્યે બિલકુલ એને શ્રદ્ધા થાય જ નહીં. જો બીજા વચન પ્રત્યે શ્રદ્ધા થાય તો એનો અર્થ એ થાય કે એને જીન વચનમાં એટલી શંકા છે, એટલો સંદેહ છે. જેટલા ટકા બીજાના વચનમાં, જીન વચન સિવાય બીજા અન્ય વચનમાં શ્રદ્ધા થાય એટલા ટકા અહીંયા જીન વચનમાં એને અશ્રદ્ધા વર્તે છે. જીન વચનમાં 1% પણ જેને અશ્રદ્ધા છે એ મિથ્યા દ્રષ્ટિ જાણો. બહુ સરસ વાત છે, પહેલી જ વાતને સમજવા જેવી છે અને આત્મસાત કરવા જેવી છે, ખૂબ વિચાર કરવા જેવો છે. વારંવાર ગમે તેવા વાંચન પ્રત્યે આપણે દોડી જઈએ છીએ, આને પણ વાંચીએ ને આને પણ જાણીએ ને આમાં પણ જઈએ ને તેમાં પણ જઈએ ને પ્રભુ, એવી દોડધામ કરવાની કાંઈ જરૂર નથી. જીનેશ્વર ભગવાનની વાણી પૂર્ણ છે, હજી વિશ્વાસ નથી આવતો. જીનેશ્વર ભગવાનની વાણીમાં એવી કોઈ વાત બાકી રહી જતી હશે કે જે તમને બીજા પાસેથી પ્રાપ્ત થાય? સહેજ વિચાર કરીએ તો પણ એમ થાય કે એ શક્ય જ નથી. જીનેશ્વર ભગવાનની વાણી પરિપૂર્ણ છે, અને હવે મારે બહાર બીજે શું લેવા જવું છે? જીન વચનમાં ક્યારેય સંદેહ ન કરવો. પોતાને સમજાતું નથી તો એ પોતાનો દોષ છે, ફરી વાંચવું, ફરી વિચારવું, પણ સંદેહ ન કરવો. જીનેશ્વર ભગવાનના વચનમાં ક્યારેય સંદેહ ન કરવો. હા, આશંકા થાય પણ શંકા ન થવી જોઈએ. આશંકા એટલે કે મને સમજાતું નથી એટલે મારે સમજવું છે, એમ કરીને આશંકા થાય એટલે કોઈને પ્રશ્ન પૂછીએ, જ્ઞાનીને પૂછીએ. પણ એમ નહીં કે ના ના આ વાત ખોટી છે, ખોટી હોઈ શકે, એવો જો ભાવ થતો હોય તો એને શંકા કહેવામાં આવે. અથવા તો એમ થતું કે કોણ જાણે હશે કે નહીં હોય, એવો જો ભાવ થતો હોય તો એ શંકા છે. એટલે એવા સંદેહ ન કરવા. જીન વચનમાં સંદેહ ન કરો પહેલી વાત છે. ભય આવે વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રથી ડગવું નહીં, તે નિસંગતિ પણ છે. જીન વચનમાં સંદેહ ન કરીએ એટલે પછી એની દ્રઢતા થાય, પોતાના આત્માની પણ દ્રઢતા થાય, પોતાના સ્વરૂપની દ્રઢતા થાય. જીનેશ્વર ભગવાને કહ્યું છે તો આમ જ છે. એટલે પછી જ્યારે એવા ભયના કારણ આવે ત્યારે પણ પોતે દર્શન જ્ઞાન ચારિત્રથી ચ્યુત ન થાય, ડગે નહીં. જે પ્રમાણે જીનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી છે એ શ્રદ્ધાને છોડી અને ભયને કારણે એ બદલાઈ જાય એવું ન બને, એવું એ નિસંગતિ પણ છે. અહીંયા વ્યવહાર નયે વ્યવહાર મોક્ષ માર્ગની વાત ચાલી રહી છે કે એમાં આ આઠ ગુણ आठ अंग कई रीते लेवा तो आ रीते निसंपत्ति पण समझवानी वात करी। आगळ कहे छे के संसार देह भोगनी वांछा थी तथा परमतनी वांछा थी व्यवहार मोक्ष मार्ग थी डगवू नहीं ते निकांक्षित पण छे। संसार में आ प्राप्त करवू देह आवो मळे भोग आवा मळे एवी कोई इच्छा ने माटे थईने परमतनी वांछा करी अने पोते जे जिनेश्वर भगवान नी वाणी माथी जे जाण्यू हतुं अने ए प्रमाणे पोते नित्य क्रिया आदि करता हता ए रीते स्वाध्याय आदि करता हता एमांथी चलित न थवुं एवुं निकांक्षित पण छे। एटले के जिनेश्वर भगवाने सूचवेल मार्ग ने छोड़ी अने अन्य मार्गे क्रियाकांड में पड़ी अने एम इच्छा करवी कि आना द्वारा मने कंईक मळी जशे एवुं न करवुं देह ने माटे लक्ष्मी ने माटे के कोई पण कारण माटे थई अने एवुं अन्य मत में जे कहेवामां आव्युं छे एवा भावे न थवुं एवा विकल्पो न करवा एवी क्रियाओ न करवी एवुं निकांक्षित पण छे एवी इच्छा न करवी। त्रीजुं अपवित्र दुर्गंधवाळी एवी वस्तुओना निमित्ते व्यवहार मोक्ष मार्गनी प्रवृत्ति प्रत्ये ग्लानी न करवी ते निर्वी चिकित्सा छे। व्यवहार मोक्ष मार्ग तो आपणे जाणीए छीए छ द्रव्यनी बराबर यथार्थ श्रद्धा थई छे आपणने देवगुरु शास्त्रनी पण बराबर श्रद्धा थई छे अने ए प्रमाणे आपणे देवगुरु शास्त्र नो विनय करीए छीए ए बधामांथी आपणे चलित नथी थता नव तत्वनी यथार्थ समझ आवी छे अने आपणो व्यवहार एवो ज छे तो एवी प्रवृत्ति वक्ते क्यांक कोई अपवित्रता देखाय तो ए जोई अने एमां एना प्रत्ये ग्लानी न करवी एवी निर्वी चिकित्सा छे। चौथु देवगुरु शास्त्र लोकनी प्रवृत्ति अन्य मत आदि तत्वार्थनु स्वरूप इत्यादि में मूंढता न राखवी यथार्थ जाणी प्रवर्तवू ते अमूंड दृष्टि छे। एटले के गमे तेवा देव गमे तेवा गुरु अने गमे तेवा शास्त्र अने लोकोनी मान्यता लोकोनी प्रवृत्ति ए बधी मूंढता देव मूंढता गुरु मूंढता लोक मूंढता एवी मूंढता न करवी आ बधी विधिओ जात जातनी करवामां आवती होय एवी बधी बाबरी उतरावी ने एवी बधी विधि होय छे ने ए बधी विधिओ केटली चाली आवे छे नैवेद्य करवा ने बधुं अन्य मतना देव देवीओ ની બાધા આપણી રાખવી અને એ બધું જે કરવામાં આવે છે અને એની શ્રદ્ધા એ બધી મૂંઢતા છે તો એવી મૂંઢતા ન રાખવી પરંતુ એનું યથાર્થ સ્વરૂપ જાણવું એવી અમૂંઢ દ્રષ્ટિ રાખવી કે આ જે કરી રહ્યો છું એ કાંઈ ધર્મ નથી એમાં કાંઈ ધર્મ થતો નથી એમ બરાબર એનું સ્વરૂપ જાણવું। દિગંબરમાં પણ યજ્ઞ જેવું જેમ પેલા હિન્દુમાં યજ્ઞ કરવામાં આવે છે એ જ રીતે કરવામાં આવે છે આ બધું હોય નહીં એમાં અગ્નિકાય જીવોની ઘણી હિંસા થાય છે એ વાતને સમજી અને આપણે એનાથી દૂર રહેવું જોઈએ। એટલે જે જે લોક પ્રવૃત્તિ છે એને બરાબર જાણવી ઠીક છે બધા કરે છે તો ભલે કરતા એમ નહીં પરંતુ એને જાણવી અને પછી છોડવી એટલે એને જાણવા પ્રત્યે આપણે જરાક એલર્ટ થવું જાગૃત થવું કે ના આ પ્રવૃત્તિ બરાબર છે કે કેમ એમને એમ જોડાઈ ના જવું જેટલી જેટલી બાહ્ય પ્રવૃત્તિઓ ચાલતી હોય એ બધી પ્રવૃત્તિઓની અંદર જાણ્યા વગર જોડાઈ ના જવું એ ખરેખર ધર્મની પ્રવૃત્તિ છે કે નથી એ તરફ લક્ષ દેવું એમ નહીં કે ઠીક છે ચાલે છે તો ચાલવા દો આપણે શું છે એમ નહીં એમ કરીને અનુમોદના ના કરવી એવી અમૂંઢતા। આગળ પાંચમું કહે છે ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો ધર્મી જીવ સાધર્મી જીવને કોઈક પ્રકારે દોષ લાગી ગયો હોય તો એને પછી બધાની વચ્ચે જાહેર કરવો અને જણાવવું એવું નહીં કરવું પરંતુ એને ગૌણ કરવો અને વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગ્રહણ અથવા ઉપગ્રહણ છે। પોતે ધર્મ માર્ગમાં પ્રવૃત્તિને પેલાને સમજાવવું કે આવો માર્ગ છે એના દોષને બહાર લાવીને સમજાવવાની જરૂર નથી એના દોષને ઢાંકો બધાની વચ્ચે જાહેર કરવાની જરૂર નથી। છઠ્ઠું છે વ્યવહાર મોક્ષ માર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિત કરવો તે સ્થિતિકરણ છે. પોતે અથવા બીજા અન્યને વ્યવહાર મોક્ષ માર્ગમાંથી ચ્યુત થવાનું થાય તો પોતાને અને બીજાને એમાં સ્થાપવા, કોઈ દોષ આવી જતા હોય તો એ દોષને દૂર કરવા, બીજાને એવો દોષ આવતો હોય તો સમજાવીને એને પણ દૂર કરાવવા માટેનો પ્રયત્ન કરવો એ સ્થિતિકરણ. સાતમું, વ્યવહાર મોક્ષ માર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે. સહધર્મી આપણે કહીએ છીએ, સહધર્મી પ્રત્યે વાત્સલ્યનો ભાવ, એવા જ્ઞાની પ્રત્યે, એવા સમ્યક દ્રષ્ટિ પ્રત્યે અને એવા જે સાધક છે એમના પ્રત્યે એવો અનુરાગ હોવો. મને આ આવડે છે તો હું બીજાને ન જણાવું, અથવા તો એ હું આ જો એને જણાવી દઈશ તો પછી એ મારી પહેલા બીજાઓને સમજાવીને મોટો થઈ જશે, એવી દ્રષ્ટિ હોય નહીં. બધા પ્રત્યે જે ધર્મી છે બધા પ્રત્યે એક સરખો ભાવ હોય, એના પ્રત્યે અનુરાગ હોય, એને એને મદદ કરવાનો ભાવ થવો જોઈએ, એના દુઃખે પોતે દુઃખી થાય એવો ભાવ હોવો જોઈએ, એવો ધર્મી પ્રત્યે અનુરાગ, એ વાત્સલ્ય. અહીંયા વ્યવહારની વાત ચાલે છે. આઠમું, વ્યવહાર મોક્ષ માર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોત કરવો તે પ્રભાવના. વ્યવહાર મોક્ષ માર્ગનો અનેક પ્રકારે ઉદ્યોત કરવો એટલે કે એવા ધર્મના પુસ્તકો વગેરેની પ્રભાવના કરવી, ધર્મ પ્રભાવના માટે જ્યાં ધર્મની વાત ચાલતી હોય એના પ્રકાશ માટે, એને પ્રગટ કરવા માટે પોતાથી જેટલો બની શકે એટલો પ્રયત્ન કરવો, તન મન ધનથી એનો પ્રયત્ન કરવો. ગુરુદેવની વાણી હોય તો ગુરુદેવની વાણી બધા સુધી કેમ પહોંચે એવો અંતરમાં ભાવ આવે જ, સાધકને આવો ભાવ હોય ને આવો જ વ્યવહાર હોય, અને એને માટે પોતે તન મન ધનથી પ્રયત્ન કરવો. આ પ્રમાણે આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહાર નહીં ને પ્રધાન કરીને કહ્યું. અહીં નિશ્ચય પ્રધાન કથનમાં તે વ્યવહાર સ્વરૂપની ગૌણતા છે. સમ્યક જ્ઞાનરૂપી પ્રમાણ દ્રષ્ટિમાં તો બંને પ્રધાન છે. જ્યારે નિશ્ચયને પ્રધાન કથન હોય ત્યારે વ્યવહાર નહીંથી કહેલ કથનને ગૌણ કરીને કહેવામાં આવ્યું હોય, અને નિશ્ચય છે તે જ આદરણીય છે. વ્યવહાર જે છે તે ઉપચારથી કહેવામાં આવેલો છે, અને એવો વ્યવહાર જ્યારે નિશ્ચય હોય ત્યારે જ હોય છે તો એને સાચો વ્યવહાર કહેવામાં આવે છે. સમ્યક જ્ઞાનરૂપી પ્રમાણ દ્રષ્ટિમાં એ બંને પ્રધાન છે, એટલે નિશ્ચય અને વ્યવહાર એ બંને પ્રમાણ જ્ઞાનથી જોઈએ તો બરાબર છે, બંને પોતપોતાના સ્થાને યોગ્ય છે. પ્રમાણ જ્ઞાનની અંદર નિશ્ચય અને વ્યવહાર બંને સમાય છે, ત્યાં જ વાત મતમાં કાંઈ વિરોધ નથી. એટલે નિશ્ચય નહીંના કથનમાં આમ કહ્યું અને વ્યવહાર નહીંથી આમ કહ્યું છે તો એમાં કોઈ વિરોધ નથી. એ બંને જે અપેક્ષાથી કહેવામાં આવ્યા છે એ અપેક્ષાથી તેને સમજવા, નિશ્ચય નહીંના કથન જે છે એ આદરણીય છે, એ આશ્રવ કરવા લાયક છે એમ કરીને કહેવામાં આવ્યા હોય છે, અને વ્યવહાર છે એ સાથે રહેલો હોય છે, એ જાણેલો પ્રયોજનવાન છે, એટલે એમાં કાંઈ વિરોધાભાસ આવતો નથી. તો આ રીતે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યા છે એના અંશો લઈશું. હવે સુખધામ બોલીએ.
સુખધામ.